બારમું વચન જો ન વાંચ્યું હોય, ન એમાં મનન કર્યું હોય તો વક્તાને પરસેવો જાય, રેબઝેબ, અને શ્રોતાને જાય, બેન પરસેવો વાળા દેવું વચનામું છે. જોકે વચનામું તો ગ્રંથ જેવો છો. ખરેખર ઘણી બધી પારાયણ કર્યા પછી બહુ સાચા અનુભવ તમને કહું છું કે વચનામૃત એ કથા જ્યારે આવે ને ત્યારે ભગવાનને બહુ પ્રાર્થના કરવી પડે કે મહારાજ આમાં તમે બોળો તો મેળ પડે, ન તો આમાં કાંઈ સેટિંગ થયું દેખાતું નથી. કારણ કે આમાં વિદવત્તા કામ લાગતી નથી. યાદ રાખજો, વચનામૃતમાં વિદવત્તા કામ લાગતી નથી, આમાં બુદ્ધિ પણ કામ લાગતી નથી. વચનામૃતમાં ભગવાન ભળે તો જ ઉત્તર થાય, નત્ર વચનામૃતનું ઉત્તર થાય નહીં. વચનામૃત જો સમજાઈ જતું હતું, ઉત્તર થઈ જતો હતો, તો શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી જેવા મહાન વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સંતોના મુખમાંથી શબ્દો ન નીકળત કે વચનામૃત લખ્યા તો ખરા પણ સમજાણા તો આજ જ્યારે ગોપાળાનંદ સ્વામી સમજાવ્યા. એટલે વચનામૃત ગ્રંથ એવો ગ્રંથ છે એમ. એટલે આ તો બહુ ગહન છે અને એમાં બારમું તો બાપા એ તમે ઉપર પછી બેસો કથામાં તે ખબર પડશે, કાં તો ઊંઘી જશો અને કાં તો આ મગફળી ઘણી કઈ ખૂટે એમ ને બધા વીણો તો ચીબડા વીણ લીધા, ડીટીઆઈ ઉપાડી ગયા ને ઠાકોરજી ધરાય ને જીમા આ મગફળી ઠાકોરજી ધરાવતા જાઓ છો. એક ભગત તો મને કહે સ્વામી આ તો પરસાદી ધરતી, અહીં તો મોટો ઉત્સવ થયેલો, અહીંયા તો બધા આચાર્ય મારે લાલજી મારે કેટલી ફેરી પધાર્યા, સંતો બધા ફરે, ભક્તો ફરે, માટે બધું બધું પરસાદીનું કે ફોત્ર હતી પરસાદીની. એ કે દર વર્ષે આમાં હવે મગફળી જ વાવજો, કે કપાસ નહીં વાવતા. મેં કહ્યું ન થાય તો, એ કે અમારા પૂરતી થાહે. ગજબ છે બાકી, જાત જાતની ખોપડી આવી છે. હારી થયું આપણે ઓલા ચીબડા આઘા વાવ્યા છે ને તેમાં હોય તો ડીટ માર કરી નાખત, એ કેવું નહીં થયો કઈ જગ્યાએ વાવ્યા ને તે આ ન્યા જઈને ગોતી લે પાછા. હવે જોજો બપોર પછી કઈ બાજુ હોય છે તો ચણ્યા હજી નાના છે કો, ન તો સીધા ઓળા થઈ જાત ચણ્યાના. હારો શાકોત્સવમાં આવજો, તે દાડે ચણ્યા થઈ ગયા છે. હવે વચનામૃત આપણે વાંચીએ છીએ અગિયારમું. સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે. સંવત 1876 માક્ષર સુધી 14મી દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું જે મહારાજ વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે પૂર્વે જે વિષય ભોગ્યા હોય ને દીઠ્યા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગીવામાં ના આવ્યા હોય તેની જે અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ. બ્રહ્માનંદ સ્વામીનો પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન છે. વાસનાનું શું રૂપ છે? નાનકડો પ્રશ્ન છે પણ ઊંડાણવાળો પ્રશ્ન છે. વાસનાનું શું રૂપ છે? મહારાજ કહે પૂર્વે જે વિષય ભોગીવા હોય, દીઠ્યા હોય, સાંભળ્યા હોય અને પછી એને અંતઃકરણ વિશે ઈચ્છા વર્તે એને વાસના કહીએ. અને મારે કે દીઠ્યા ન હોય, સાંભળ્યા ન હોય અને તેમ છતાં ઈચ્છા વર્તે એની પણ એને પણ વાસના કહીએ. આટલો જ ઉત્તર છે ભક્તો. વાસનાનો બીજો અર્થ થાય છે આશક્તિ. વાસનાનો અર્થ સમજો, વાસનાનો બીજો અર્થ થાય છે આશક્તિ. અને વાસના જો જગતમાં ચોંટેલી હોય, વાસના જગત કે જગતના પદાર્થમાં કે વ્યક્તિમાં લાગેલી હોય તેને આશક્તિ કહેવામાં આવે છે. વાસના જ છે પણ એ ભગવાન સાથે લાગેલી હોય તેને પ્રેમ કહેવામાં આવે છે. ભગવાન સાથે જોડાણ એને પ્રેમ કહેવાય, જગત સાથે જોડાણ એને આશક્તિ કહેવાય, એને વાસના કહેવાય. અને જીવાતમાં બહુ બહુ જન્મથી જન્મવરણ આદિકની અંદર જે ભમે છે એનું કોઈ જો કારણ હોય તો વાસના. સ્વામી વાતોમાં લખ્યું સ્વામી કે વાસના ટાળવી તો બહુ કઠણ છે. સ્વામી કેવું લખ્યું? સ્વામી કે આત્યંતિક પ્રલયમાં પણ આ ન બળી, બોલો, નાશ ન પામે. આત્યંતિક પ્રલય બધું નાશ પામી જાય, કેટલું કેટલું નાશ પામી જાય. વિરાટના એક દિવસમાં તો 14 ઇન્દ્ર 14 મનુ મરી જાય. વિરાટના એક દિવસમાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જતા રહે. વિરાટના એક દિવસમાં તો ત્રિલોકીનું નાશ થઈ જાય. મૃત્યુલોક, અતળ, વિત્તળ, સુતળ, તળાતળ, રસાતળ, માતળ, પાતળ જતા રહે. ભોરલોક ને સ્વર્ગલોક જતા રહે એક દિવસમાં. એવા તો 30 દિવસનો મહિનો ને 12 મહિનાનું વરણ, 100 વરણની જિંદગી રાખે, બોલો વિરાટ. એને 100 વર થાય ને ત્યારે પ્રધાન પુરુષને એક દિવસ થાય. એવા તો પ્રધાન પુરુષ બીજા 100 વર્ષની આવરદા રાખે, એને 100 વર્ષ જયારે પૂરા થાય ને ત્યારે મહાપુરુષને એક દિવસ થાય, એવા તો મહાપુરુષ 100 વર્ષની આવરદા રાખે, એને 100 વર્ષ પૂરા થાય ને ત્યારે આત્યંતિક પ્રલય થાય. આત્યંતિક પ્રલય આટલા બધા વિલંબ પછી થાય, ત્યાં તો કેટલું બધું ખળભળાટ ને કેટલું થઈ ગયું હોય, આત્યંતિક પ્રલય થઈ જાય, બધો નાશ થઈ જાય, તો પણ વાસનાનો નાશ થતો નથી. બોલો, એમ સ્વામી વાતોમાં લખ્યું. આવી મહાભયંકર વાસના છે. જો કે વાસના કોને કે એટલો જ પ્રશ્ન છે, વાસના કેમ ટાળવી એનો પ્રશ્નનો ઉત્તર અહીંયા નથી. પણ મહારાજે વાસના ટાળવાનો ઉત્તર બતાવ્યો છે ક્યાં? કાર્યણીના 12મા વચનામૃતમાં. શું ઉપાય બતાવ્યો મહારાજે? મહારાજ કે ભગવાનના સુખનું ધ્યાન અને ભગવાનનું વચન બેમાં મંડી પડે તો વાસના માત્ર ટળી જાય. બીજો પણ મહારાજ એના કરતા થોડોક સરળ ઉપાય બતાવ્યો વાસના ટાળવાનો. ક્યાં બતાવ્યો છે? મધ્યનું 25મું. હું બતાવ્યું? ઉકા ખાચેની જેવું સેવાનું જો અંગ પડી જાય તો મહારાજ કે વાસના માત્ર ટળી જાય. હવે યાદ રાખજો, વાસનાને લઈને સંકલ્પ ઉઠે. પણ ગોપાળન સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે સંકલ્પ પણ બે પ્રકારના છે. સંકલ્પ કેવા છે? બે પ્રકારના. એક સહજ સંકલ્પ ઉઠે છે, જે જન્મ મરણનો ભોગતા નથી બનતું. માને જીવને ફરીવાર જન્મ લેવડાવે કે જીવાત્માને અધોગતિ કરે એવી પોઝિશન નિર્માણ કરતું નથી. સહજ સંકલ્પ. દાખલા તરીકે આપણે આ જગતના વ્યવહારમાં આવ્યા તો સહજ સંકલ્પ થાય. સહજ સંકલ્પ થાય કારખાને જવું છે, ધંધે જવું છે, મનમાં સહજ સંકલ્પ થાય. કોણ શું કરશું, ઘઉં વાવીએ, અડધું જીરું વાવીએ, વગેરે વગેરે સંકલ્પ થાય, સહજ સંકલ્પ છે. અને સહજ સંકલ્પ થાય કે દીકરાને ભણાવવો છે, સારું ભણાવવો છે, અને ભણવા માટે પહેલી સ્કૂલમાં મૂકીએ, એ સ્કૂલ કરતાં આ સ્કૂલ સારી તો એમાં મૂકી, વગેરે વગેરે સંકલ્પ થાય છે, એ સહજ સંકલ્પ છે. અરે ત્યાગી હોય તો સહજ સંકલ્પ તો હોય. સહજ સંકલ્પ કેવો હોય? અનુસંધાન હોય. તેના 4થા વચનામૃતમાં મહારાજ લખ્યું, મહારાજ કે બાધિતાની વૃત્તિના ભેદ કરીને મનમાં એમ થાય મને વાસના શીખશું. દાખલા તરીકે પોતે સાધુ થયા પહેલાં કોઈ કોઈક શહેરમાં ભણ્યો છે, ગણ્યો છે, અને ધંધા બિઝનેસ વગેરે કર્યું છે, તો સહજ ત્યાંથી નીકળે, પ્રસાર થાય તો ક્યારેક મનમાં થાય કે આ સ્કૂલમાં હું ભણ્યો હતો કે આ કોલેજમાં હું ભણ્યો હતો. અને સહજ સંકલ્પ તને કોઈકને ક્યાંય પણ કરો કે આ સ્કૂલમાં હું ભણ્યો હતો કે આ કોલેજમાં હું ભણ્યો હતો. અને કાં તો ધંધા બિઝનેસ કર્યા તો યાદ અપાવે કે અહીંયા મેં આમ કર્યું હતું, અહીં મેં આમ કર્યું હતું. એ બધા સહજ સંકલ્પ છે, એ મોક્ષ બગાડે એમ નથી. પણ વાસના આશક્તિરૂપ જે સંકલ્પ છે એ સંકલ્પ મોક્ષ બગાડે. તો ખબર કેમ પડે કે આ વાસનાયુક્ત આશક્તિરૂપ સંકલ્પ છે કે પછી સહજ સંકલ્પ છે? તો સ્વામી વાતોમાં એનો બહુ સરસ ઉત્તર આપ્યો. સ્વામી કે આશક્તિયુક્ત સંકલ્પ એની ખાતરી કેમ? તો કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને પણ તેવી ક્રિયા બાજુ લઈ જાય ત્યારે સમજવું કે આ આશક્તિમય સંકલ્પ છે. દાખલા તરીકે તમે ધંધો બિઝનેસ સહજ કરતા હો, આમ સહજ ધંધો બિઝનેસ કરતા હો, પણ એ ધંધો એવો હોય કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કરવો પડે એમ હોય, અને એમાં ભગવાનના કોઈ સાધુ એમ કે આવો ધંધો ન કરાય, આ ધંધો છોડો, અને તેમ છતાંય પણ એ ધંધો થાય. દાખલા તરીકે રૂપિયા કમાવા માટે દાન ચોરીનો ધંધો થાય તો શું કહેવાય? ભગવાનની આજ્ઞાની બહાર જેની કર્યો કહેવાય, અને આશક્તિયુક્ત ધંધો કહેવાય. એક અમેરિકન ભગત છે, બહુ સારા ભગત છે. પહેલાં એને દુકાન એ ટાઈપની હતી થોડીક, મારીને આજ્ઞા બહારની. પછી અમે કીધેલું એક બે ફેરી કે આજ્ઞા બહારની દુકાન રખાય નહીં. પછી કાઢ નાખીએ, કાઢ નાખ્યા પછી મોટર લઈ હતી, પણ મોટરનું સેટિંગ જ નહોતું. મોટરનું સેટિંગ 3-4 મહિના બીજા રખડે રાખ્યા, 3-4 મહિના સુધી. અને પછી બીજા બધા કહેવા માંડ્યા, ભલામણ આ દેશ આવો છે ને, અહીં તો આમ જ હાલે ને તેમ જ હાલે. એ કે નહીં, સ્વામી કે કરું, મેં કરું નહીં. અમને ફોન કર્યો, મને કહે સ્વામી કેમ કરશું? પછી એને તો કાંઈ ન કીધું, એટલે કહેતા એને ફોન કર્યો કે સ્વામી આ બીજો 4 મહિના રખડે છે, તો તમે આજ્ઞા કરો કે આ બીજો ધંધો કરે. મેં કીધું સાંભળો, મારેથી આજ્ઞા થાય નહીં, મારેથી આજ્ઞા થાય તે મીટની દુકાન કરો, દારૂની દુકાન કરો. મેં કીધું મારથી આજ્ઞા ન થાય, એને કરવું હોય તો હું કાંઈ નાય નથી પાડતો, એને કરવું એની રીતે તો ભલે કરતો, પણ હું તો ન જ કહું કે તમે કરો એમ. અને પછી સ્પીકર ફોન સાંભળતા છે, પછી પાછો એને જ ફોન કર્યો, મને કહે સ્વામી હવે મારે ને જેમ રાખો એમ રાખશે, કે અમેરિકા નહીં રહેવાનું, ઇન્ડિયા આવતા રહીશું, પણ મારે આજ્ઞા ઉલ્લંઘન થાય એવો ધંધો નથી કરવો, નથી કરવો અને નથી જ કરવો. કે ન કર્યો, ન કર્યો. ત્રીજે દાડે ફોન આવ્યો, બોલો. ત્રીજે દાડે ફોન આવ્યો, સ્વામી હા અમારા ઘરની નજીક હાવ નિર્દોષ ધંધો મળી ગયો. બોલો, ત્રીજે દાડે ફોન આવ્યો, હમણાં જ મહિના પહેલા મળ્યો, હજી તો સંભાળ્યો નથી ધંધો. એ ભગત આ શિબિરમાં આવવાના છે, કાલ કે પમદી આવશે, લ્યો આજે જ આવવાના છે. બોલો, નો ધંધો એને નથી કરવો કે મારીની આજ્ઞા બહાર, તો ન કર્યો, મારે ત્રીજે દાડે ધંધો આપ્યો. બોલો, મારો કહેવાનો મતલબ તમને સમજાય, એ ધંધો તો કરે જ છે, ધંધો તો કર્યો, પણ એ વાસનાયુક્ત ધંધો કહેવાય નહીં, એ સહજ કહેવાય. ધંધા બિઝનેસના સંકલ્પ તો તમારે કરવા જ પડે ને, કે એમને ધંધો થઈ જાય. કહો હવે ગ્રાહકો ઉધાર લઈ ગયો ને પછી એમ વિચાર કરાય કે મળો આપણે યાદ ન પડ્યો તો વાસના કહેવાય, એને ફોન ન કર રૂપિયા આપી જાય તો વાસના કહેવાય. એ સહજ થયું, સહજ જે થાય છે એ મોક્ષ બગાડનાર નથી, પણ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન થાય એવા સંકલ્પ થાય. ગ્રહસ્થ છે, દારૂ નહીં પીવાની મારીની આજ્ઞા છે, પણ દારૂ પીવાનો સંકલ્પ જો થાય તો શું કહેવાય, એનું કહેવાય વાસનાયુક્ત, એ સંકલ્પ કહેવાય. મીઠ ખાવાનો સંકલ્પ થાય તો એ વાસનાયુક્ત સંકલ્પ કહેવાય. પર નારીની બાજુને દ્રષ્ટિ જાય કે એ બાજુ એવું કે ગાઢ થતા શું કહેવાય, વાસનામય સંકલ્પ કહેવાય. અને કોઈનું સારું પદાર્થ જોયું, કોકની વાડીએ વાડી ગયા, કોકનું સારું પાકલ ચીબડાવાળું પાટી જોઈ ગયા, અને એમાં પાટીયામાંથી ચીબડા લેવાનો સંકલ્પ થયો, તેનું કહેવાય વાસનામય સંકલ્પ કહેવાય. અહીં નહીં હો, અહીં મગફળી તમે લો, ચીબડા ખાઓ, આ તો આપણું બધાનું છે ને, આ તમારું છે, આ તમારું ઘર છે, એટલે અહીંયા વાસનામય નહીં તમતા, અહીં તમતા ઝાપડજો, ભૂખ લાગે નવરા થા વીણી આવજો, કારણ કે આ તમારું ઘર છે, ઘેરે કાંઈ પૂછો ન હોય મારે જમવું છે, એટલે અહીંનો બાધ નથી. પણ ઘેરે ગયા પછી પડખેવાળાની ખેતરમાં જો મગફળી વીણી આવ્યા તો એને વાસના સમજવી, આ વીણો એ સહજ, ઘેરે જઈને પડખેની ખેતરમાં જ વીણી આવો તો એ વાસના કહેવાય. મહારાજ કે પૂર્વે જે વિષય ભોગ્યો હોય, દીઠા હોય, સાંભળ્યો, એનો સંકલ્પ જે અંતકરણની અંદર વર્તે તો એને વાસના જાણવી, અને એવી ક્રિયા ન થાય તો સંકલ્પ વર્તે તોય પણ એને વાસના જાણવી, આ જન્મે નહીં તો આગલે જન્મે એની અંદર આશક્ત હશે, જેને લઈને એવા સંકલ્પ થાય છે. મહારાજ કે એને વાસના જાણવી, અહીંયા ટાળવાનો ઉપાય નથી બતાવ્યો, પણ આપણે કીધું એમ કારિણીને 12મામાં અને મધ્યના 25મા વચનામૃતમાં મહારાજ વાસના ટાળવાનો ઉપાય બતાવ્યો છે. એક પ્રશ્ન પૂરો થયો, ત્યાર પછી બીજો પ્રશ્ન. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, મહારાજ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? આપણે ઘણી ફેરી પૂછીએ એકાંતિક 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 ભક્ત કોને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય. ભગવાન વિના કોઈ જગ્યાએ વાસના નહીં, દેહની ક્રિયા થતી હોય એમ જ થાય, પણ વાસનાયુક્ત ન હોય, ભગવાનની આજ્ઞા ઉલ્લંઘન કરીને કરવા યોગ્ય ન હોય. નહીતર એમ થાય કે એકાંતિક ભગત કહે છે, ધંધો તો દુનિયાભરનો કરે, ચાર ફેક્ટરી હાકે હાકે લો હાકે, ચાર ફેક્ટરી હાકી એટલે એમ નહીં માન લેવાનું એનો મોક્ષ બગડી જાય, અને એક ફેક્ટરી નો આગતો હોય, દાડિયું કરતો હોય, પણ વાસના યુક્ત હોય તો મોક્ષ બગડી જાય. એટલે સ્વામી વાતમાં લખ્યું આ સત્સંગનો પ્રતાપ, તો સ્વામી કે જુઓ, સ્વામી કે દૂધ ચોખા ખાવા, હિંડોળ ખાટી હિંચકવા, તો દેહને મૂકીને અક્ષરધામમાં જવા, તોય દેહને મૂકીને અક્ષરધામમાં જાહે. કારણ શું થાય ખબર છે? સત્સંગ કરતા 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 વ્યવહાર એમને એમ કરતો હોય છે, પણ અંદરથી ખોખરું થઈ જાહે, મનમાં નક્કી થઈ જાય કે આ બધો વ્યવહાર આપણે માટે કરીએ છીએ, પરંતુ દેહનો જ વ્યવહાર છે, આત્માનો વ્યવહાર નથી, એમ થાય એટલે મોક્ષમાં વિઘનરૂપ થાય નહીં, એને એકાંતિક ભક્ત કહીએ. એટલે કીધું ભગવાનનો ભગત ઓળખવો કઠણ છે. ક્યારેક ક્યારેક ભક્તો, મેં કદાચ તમને દ્રષ્ટાંત એકાદ ફીર વાત કરી છે, ઘણા વર્ષ પહેલાં આપણી 4-5 વર્ષ પહેલાં અમદાવાદમાં કથા હતી. પછી એક હરિભગત પધરામણી કરવા લઈ ગયા, હવે બહુ ચોખ્ખું નહીં કર્યું, પકડાઈ જતી ઉપાયથી. પછી મોટી મોટી દુકાનો હતી, હાલો બરાબર, થોડોક આપણે શબ્દ ફીર, મોટી મોટી દુકાનો 4-5, હો કેવડી દુકાનો ખબર, એક દુકાનના 5 કરોડ રૂપિયા, કેટલા, એક એક દુકાન પધરામણી કરાવી, બીજી કરાવી, ત્રીજી કરાવી. પછી મને કહે, સ્વામી અહીં પડખે જ એક શોરૂમ લીધો છે, કે જરા કંઈ પગલાં કરતા કે 10 કરોડમાં લીધો છે, અને 7-8 લાખનું ફર્નિચરનો માલ ભરશું, એટલે 7-8 કરોડનો બીજું થાય. એટલે ત્યાં પધરાવણી કરી, પછી પગથિયા જ્યારે ઉતરતા હતા ને ત્યારે કહે, સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો ને, વ્યવહારનું બધું સેટિંગ થઈ જાય, 3 કરોડની 5, 4-10 કરોડની, અને તોય ઠાકોરજીને કહેજો જરાક વ્યવહારમાં સેટિંગ કરે, અને વ્યવહાર વ્યવસ્થિત હાકે. કે અમારા મનમાંથી આમાં ઠાકોરજી વિચારતા છે, બરાબર. ઠાકોરજી કોઈ કોઈ તે જ દિવસે એ પધરામણી કર્યા પછી એપ્રોચની અંદર એક જગ્યાએ પધરામણી કરવા ગયા. એક ભગત બિચારો ચોથે માળે રહ્યો, ટેરેસ ફ્લેટ, ને આ પધરામણી કરવા લઈ ગયા, વનરૂમ કિચન ફ્લેટ. અને સત્સંગ પહેલાં ને તો 4-5-6 પેઢીનો સત્સંગ, જેને સેટિંગ નહોતું થતું એને, અને આને બિચારાને 2-3 વર્ષનો સત્સંગ, હાવ તાજો સત્સંગ. અને પછી પધરામણી કરી અને ઠાકોરજીને પધરાવ્યા, આરતી કરી, અને એમ બેઠા પડખે ખુરશી પર, એટલે હાથ જોડીને કહે, સ્વામી મહારાજને પ્રાર્થના કરજો સત્સંગની ખૂબ દ્રઢતા વધે અને પરિવારમાં બીજા કોઈને સત્સંગ નહીં, આખાય પરિવારને સત્સંગ થાય એવી ભગવાનને પ્રાર્થના કરજો. અમે એકાંતિક કોને કહેવા? અનુલા ચાર જેને સેટિંગ ન થતું ને એને લગભગ 50 લાખનું આ સત્સંગની અંદર અલગ અલગ જે દાન કરેલું, 50 લાખનું, કેટલાનું? 50 લાખનું દાન કર્યું. તો આને તો બિચારે 5000 નહીં આપ્યા હોય, ક્યાંય સ્થિતિ નહોતી. તો 50 લાખ આપનારો એકાંતિક કે 5000 નહીં આપનારો એકાંતિક, કોજી? હે, 5000 એ નથી આપી શક્યું એકાંતિક, 50 લાખ આપ્યા પછી એકાંતિક નહીં. હું કામ એને હજી બહુ જ વાસના છે, નાને બધી વાસના નિવૃત્ત પામી બસ હવે ભગવાન પામી જવા છે. ભગવાન પામી જવાનો જેને સંકલ્પ ઉઠે, એ ત્યાગી હોય તોય ભલે, ગૃહી હોય તોય ભલે, એ એકાંતિક છે. અને જગત બાજુ બહુ જ પહોળું થવાનો સંકલ્પ વર્તે છે મનમાં, એ ત્યાગી હોય કે ગ્રસ્ત હોય, બે વાસનિક છે. લો તે આપણે બધા એને શું કરવું પડશે? નિર્વાસનિક થયા વિના છૂટકો નથી. મારને ગંધવાળો તો ગમતો જ નથી, ગંધવાળો તો ગમતો જ નથી. ઉલડોશીને મહારાજ કેટલું કીધું તોય પણ એ કકડાઈ લણ ખાધે જ રાખી, ખાધે જ રાખી. મહારાજ કે ભૂંડી મૂક તું તો મારે ને કે મહારાજ અમારે ગરીબ માણસ બીજું શું ખાવું કે ડુંગળી દડિયો હો અને રોટલો જ ખાઈ લઈ. મહારાજ કે મૂક, મોક્ષમાં બંધન કરશે તો ન મૂકાણું. અને પછી મહારાજ તો એની દયા પ્રમાણે ને એની કૃપાળુતા પ્રમાણે એના કોલ પ્રમાણે તેડવા આવ્યા. લ્યો અંશમાં આવ્યો ને મહારાજ તેડવા આવ્યા, ડોશીને દેહ મુકાયો અને વિમાનમાં બેહારી, ડોશીને વિમાનમાં બેહારી પણ બધા મૂકતો હારે આવે ને મારે ને કે મહારાજમાં કે ગંધ આવે છે કે ભૂંડી ભૂંડી, આ શું ગંધાય? મહારાજ કે આ ડોશના કાળજામાં ડુંગળી લહણ ગરી ગયા છે કે એની ગંધ આવે છે. મારાને કે મહારાજ કાઢો, કાઢો અને જલ્દી બહાર કાઢો. મારો નહોતા કાઢતા મુક્તો એ ફરિયાદ કરી અને મુક્તોની ફરિયાદ વધી ગઈ. મહારાજે ડોશીને વિમાનમાંથી બહાર કાઢી નાખી. પછી મારે તો દયાળુ બહુ, મારાને મનમાં થયો અને મારે ધામમાં તો લઈ જઈશ, ચોખ્ખી કરવી પડશે. પછી ક્યાં મૂકી ખબર? સૂર્યના લોકમાં. અને હાવ સૂર્યની પડખે પડખી આસન નાખી દીધું, મારે ક્યાં બે કે અને સીધી સૂર્યની કિરણ આવે, બઘડાટી બોલાવે અગ્નિને, એવો સહન ન થાય. અને ન્યા મારે બેહારીને પાછું મહારાજે કેવું કરે ખબર? ગમે એને તેડવા જાય ને તો પાછા દર્શન દેવા જાય, ન્યા જન્મેમાં નાખે. ઓલી ડોશી મારે ને કે મહારાજ આ તાપ સહન નથી થતો, લઈ જાઓ મહારાજ તેડી જાઓ. મહારાજ કે હજી લસણ અને ડુંગળીની ગંધ ગઈ નથી, ગંધ જીધી જાહે તીધી લઈ જાશું. જો કે આ તો શિબિર છે એટલે આમાં કઈ ગંધ હોય નહીં, પણ કોઈ પણ પ્રકારની ગંધ રહી જાહે ત્યાં સુધી મહારાજ લઈ જશે. નહીંતર પુરુષોત્તમ પ્રકાશની કથા ક્યાં છે? ઓલી કથા સાંભળી ને એટલે મનમાં મોજમાં આવી જાય કે આપણે તો પગી જ જવાને. એમ આ લસણ ડુંગળી ખાતા ખાતા ખારીઓ ઝપટા ખારિયાની ઝપટ બોલાવતા બોલાવતા પગી જવાને એમ. અને માવન તમાકુ સિગારેટ ખાતા પીતા પીતા પગી જવાના. હોટલમાં ભલે તમ તારા જલસો કરીએ, હોટલમાં જલસો કરવાના નક્ષર ધામમાં જલસો કરવાના કે એ બે વાત નહીં બને, નહીં બને ને નહીં બને. નિર્વાસનિક થવું પડશે. નિર્વાસનિક છે એ જ એકાંતિક ભક્ત છે અને એકાંતિક ભક્ત છે જ ભગવાનને વહાલો છે. ઇતિ વચનોત્તમ 11મું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.